તારીખ 30/9/1981 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 50-52 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 13.
હું સતગુરુની જિજ્ઞાસા કર, જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે અને તારી મતી સરળ અને સવળી થઈ આત્મામાં જશે. આત્મામાં જ્ઞાનાદી દશાનું પરિણમન થાય એ પૂર્વે શું હોય અથવા એ પૂર્વનું પરિણમન કેવું હોય એનો આમાં નિર્દેશ છે. આગળ પણ અનેક પ્રકારે એ વાત આવી છે, અહીંયા જિજ્ઞાસાથી વાત લીધી છે. જિજ્ઞાસા અને પ્રયત્નને સંબંધ છે અહીંયા, એ વાત સ્પષ્ટ થાય છે કે જે જીવ સત્ય સ્વરૂપની સત્યની ઊંડી જિજ્ઞાસામાં છે એ જીવનો પ્રયત્ન પણ યથાયોગ્ય છે. પ્રયત્ન તો દરેક જીવનો પ્રત્યેક કાળમાં ચાલુ જ રહે છે, કેમ કે ગુણની અવસ્થા ક્યારે પણ ન હોય એવું બને નહીં. પરંતુ પ્રયત્ન બરાબર ચાલશે એમ લીધું છે. જે પ્રયત્ન સમ્યક દર્શન પહેલા પણ જે પ્રકારે ચાલવો જોઈએ તે પ્રકારે બરાબર ચાલશે, અને એનું કારણ સત્ય સ્વરૂપની તીવ્ર જિજ્ઞાસા, ઊંડી જિજ્ઞાસા, અપૂર્વ જિજ્ઞાસા છે. આમ લીધું છે એ વિશે કાલે લીધો હતો કે બહુ ભાગ જીવો તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આત્મા વિશે, આત્માને પ્રાપ્ત કરવાના મોક્ષ માર્ગના પરિણામ વિશે, મોક્ષ માર્ગથી વિરુદ્ધ એવા બંધ માર્ગના પરિણામ વિશે અનેક પ્રકારે માહિતી મેળવવાના ધીમેથી જાણપણું કરે છે. ફક્ત તે કાળે આ વિષય જાણીને એના પરિણમનમાં કઈ રીતે અવાય અને એ જિજ્ઞાસાને પોતાના ભાવોમાં, પોતાના સ્વભાવમાં મીંડવીને કઈ રીતે એને અંદરમાં લાગુ કરાય, એવા અનુભવના પદ્ધતિ, અનુભવ પદ્ધતિના પ્રયત્નમાં પ્રયત્નપૂર્વક એની જિજ્ઞાસા ન રહીએ. માત્ર જાણવું, જાણવું એટલે જાણે એક કામ થઈ ગયું, એક કામ કર્યું, કેમ આટલું જાણ્યું, આટલું જાણવા મળ્યું, પહેલાં નહોતું જાણ્યું એવું જાણ્યું, એ જાણતા જાણવાથી થતો એક સંતોષ ઉત્પન્ન કરે છે, એનો જિજ્ઞાસા સંબંધીનો, ઉપલબ્ધ જિજ્ઞાસા સંબંધીનો પ્રયત્ન પણ એનો બરાબર નથી, યથાયોગ્ય નથી. કેમ કે એમ લીધું છે ને, પ્રયત્ન બરાબર ચાલશે એટલે શું? બરાબરનો અર્થ શું અને નહીં બરાબરનો અર્થ શું, એટલું વિચારવું જોઈએ. નહીં બરાબરનો અર્થ એવો છે કે જાણવા માત્રથી જાણીને અટકવું થાય, માત્ર જાણવું એટલું એક કામ થયું, એ પણ એક મેં કાંઈ મારું હિતનું, કલ્યાણનું કામ કર્યું એવું મનાઈ જાય, અથવા ભૂતકાળના જ્ઞાન અને અશુભ પરિણામ, અજ્ઞાન અને અશુભ પરિણામ, અજાણપણું અને અશુભ પરિણામ, એની સાથે વર્તમાનના શુભ અને જાણપણાના પરિણામ, એ બેની સરખામણીમાં એને ઠીક લાગે, ઠીક લાગે કહો કે સંતોષ પ્રાપ્ત થાય તો બે એકાર છે. એનો પ્રયત્ન બરાબર નથી. એનો પ્રયત્ન છે એ કૃત્રિમ સંતોષ લેવામાં કામ કરી ગયો અને તે જીવને નુકસાન શું થયું એટલું તપાસીએ, તે જીવને નુકસાન શું થયું એટલું વિચારીએ તો ત્યાં એની જિજ્ઞાસા બંધ થઈ ગઈ. કે પહેલા આ વિષયમાં મને ખબર નહોતી અને હવે મને ખબર પડે છે કે આત્મા દ્રવ્યગુણ પર્યાયથી અથવા ગુણગુણી ભેદથી ઉત્પાદવી ધ્રુવથી કે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી આત્મા આવો છે, જાણે બીજાનો આત્મા હોય. પોતે પોતાને તો ભેળવતો નથી એમાં, કારણ કે માત્ર પરલક્ષે જાણપણું કરે છે. આવો આત્મા છે ને એના સમ્મુખ થાય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના જે પરિણામ છે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહીએ. એની સમ્મુખ ન થવાય તો એ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર અનાદિના બંધ માર્ગના પરિણામ છે. સમ્યક થવાય તો સન્મુખ થવાય તો સમ્યક એટલે સન્મુખ થવાય તો એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ ગણાય. ભલે શાસ્ત્રને અનુકૂળ જાણપણું છે કે બંધ માર્ગ આવો હોય અને મોક્ષ માર્ગ આવો હોય અથવા પદાર્થનું સ્વરૂપ ઉત્પાદવી ધ્રુવાત્મક આવું હોય, ગુણગુણી ભેદથી આવું હોય, તો પણ એને સ્વ સ્વરૂપનો ભાવ ભાસતો નથી કે કેવું મારું મૂળ અસલ સ્વરૂપ છે અને એની જિજ્ઞાસા એ વિષયમાં ન રહી તો એને જિજ્ઞાસા બંધ થવાનું નુકસાન થયું. એનો એનો આત્માર્થ તો સર્યો જ નથી ત્યાં. એનો આત્માર્થ શું સર્યો કે આત્માર્થ કાંઈ સર્યો નહીં. આગળનો બોલ છે ને, આત્માર્થને પોષણ મળે તેવા પરિણામ કેટલા. આમ તો બહુ જનરલાઇઝ કર્યું છે, કેમ કે એવું કોઈ ચોક્કસ પરિણામની વાત નથી લીધી કે આવા પરિણામ તે આત્માને પોષણ મળે એવા છે, બીજા પરિણામ આત્માને પોષણ મળે એવા નથી, આત્માર્થને પોષણ મળે એવા નથી. ભલે શું પરિણામ વાળો પુરુષાર્થ છે પણ આ ગ્રંથમાં અનેક પ્રકારે એના એની કોઈ વિશેષતાઓ બતાવી છે. કયો જીવ મોક્ષ માર્ગમાં અવશ્ય પરિણમશે અને કયો જીવ મોક્ષ માર્ગમાં નહીં પરિણમે એ વિષયમાં ખાસ ખાસ વિશેષતાઓ બતાવી છે. ભલે છે બધા શુભ પરિણામની ગણતરીમાં લઈએ એવા, છતાં એના ચોક્કસ પ્રકારના લક્ષણોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. 17મા પાને 46 નંબરના બોલમાં પહેલું વચન છે, જીવન આત્મા મય જ કરી લેવું જોઈએ. આ તો વર્તમાન પાત્રનું લક્ષણ લીધું છે. છેલ્લે છેલ્લું વચન એ છે કે તે જીવ વર્તમાન પાત્ર છે એમ લીધું છે. હવે જીવન આત્મામાં જ કરી લેવું જોઈએ તો ત્યાં પણ એ દલીલ તો થઈ શકે એવું છે, એ તર્ક તો થઈ શકે એવું છે કે આ તો હજી બધા શુભ ભાવ જ છે ને, અને શુદ્ધતા પ્રગટતા પહેલા બધા શુભ ભાવ જ હોય ને. પણ શુભ ભાવ હોવા છતાં જેની જિજ્ઞાસા સત્ય સ્વરૂપ ઉપરની છે એને શુભ ભાવ ઉપરનો લક્ષ નથી કે મેં આટલા શુભ ભાવ તો કર્યા, આવા શુભ ભાવ તો કર્યા, અથવા જેનું લક્ષ દેહભૂત વિષય ઉપર છે, કે વચ્ચે આવતા કોઈ પરિણામ ઉપર અટકતો નથી, ચાહે મોક્ષ માર્ગી હોય કે મોક્ષ માર્ગ ભલે શરૂ ન થયો હોય, પણ જેને એક આત્મા જ જોઈએ અને જેને બીજું કાંઈ ન જોઈએ, એને ભલે શુદ્ધતા પ્રગતિ નથી ને પરિણામ બધા શુભાવરૂપ થાય છે, તો પણ એનું જીવન જાણે આત્મામય થયું છે અને ત્યારે એને આત્મ પ્રાપ્તિ કરી છે, એ વર્તમાન પાસે કહેવાય. પણ જેનું જીવન આત્મામય નથી, જગતમાંથી પણ હજી એને કાંઈક જોઈએ છે, કોઈ પણ પદાર્થથી એને સુખ જોઈએ છે, અનુકૂળતાઓથી પણ એને સુખ જોઈએ છે, અથવા કહેવાતી અનુકૂળતાઓ એને અનુકૂળતા રૂપે ઠીક પડે છે, પ્રતિકૂળતાઓ આવતા એને અણગમો થઈ આવે છે, અને ત્યાં પણ અનુકૂળતા પ્રતિકૂળતા રહિત તત્વ છો એની કોઈ સાવધાની છે નહીં, તો એને પાત્રતા કઈ રીતે ગણવી? એ તો જગતના તમામ જીવોને એમ જ થાય છે, જેમ આમ થયું અનુકૂળતા પ્રતિકૂળતામાં, એવું જ બધા જીવોને થાય છે. આ વિષય સમજણમાં આવ્યા પછી એના જીવનમાં શું ફેર થાય, આમ લેવું છે તો અનેક પ્રકારે આ વિષય લીધો છે. એવું જ 48માં પહેલું વચન લીધું છે કે વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ, એ પણ સમ્યક દર્શન પહેલાનો વિષય લીધો છે, કે તો માર્ગ અંદર મળ્યા વિના રહે નહીં, એ તો બધા સ્વભાવના પરિણામ છે કે નહીં, શુદ્ધતા તો પ્રગટ નથી. આ પ્રશ્ન તો જેને જાણપણું થયું છે કે શુદ્ધતા સમ્યક દર્શન થયા પછી હોય અને સમ્યક દર્શન થયા પહેલા શુદ્ધતા પ્રગટપણે ન હોય, તો એ તો બધા શુભમાં છે અને શુભ કરતા કરતા શુદ્ધ થતું નથી, બધું જાણ્યું છે. શુદ્ધતા સમ્યક દર્શન પછી થાય, એ પહેલા શુભ અને અશુભ હોય, અને શુભ કરતા કરતા શુદ્ધ થાય નહીં, તો એને કોઈ રીતે સમાધાન કઈ રીતે થશે કે હવે મોક્ષ માર્ગ પ્રાપ્ત થવાનું મારી પાસે શું સાધનને કારણ છે, એમાં કઈ રીતે સમાધાન આવશે? આ પ્રકારની જે ઉપલક્ષ સમજણ છે એમાં તો કોઈ રીતે પોતાને મોક્ષ માર્ગમાં આવવાની કઈ વિધિ છે એ સમજાવવાનો અવસર રહેતો નથી, અને એટલા માટે મોક્ષ માર્ગમાં પ્રવેશ થયા પહેલા પણ ચોક્કસ જાતિના ક્રમમાં આવતા પરિણામ કેવા હોય છે એ વાતનો આ ગ્રંથની અંદર અનેક પ્રકારે ખુલાસો છે. તેથી તો ગુરુદેવ વિશેષ વિશેષ આ વિષયમાં પ્રશંસા કરતા હતા. એ પણ 41માં છે, 15મે પાને કેટલી વાતો લીધી છે. ખરી તાલાવેલી થાય તો માર્ગ મળે જ, માર્ગ ન મળે એમ બને નહીં. આ માર્ગ મળવા સુધીમાં શું શું થાય છે, એ તાલાવેલી શુભ ભાવ છે કે શુદ્ધ ભાવ છે, આ સીધો પ્રશ્ન કહીએ. ભાઈ શુભ ભાવના અનેક પ્રકાર છે, અને શુભ ભાવ છે એ તો એકલા ચારિત્ર ગુણનું પરિણામ છે. શુભ અને અશુભ પરિણામ ગુણ ભેદથી આત્મામાં વિચારીએ તો એ તો એકલા ચારિત્ર ગુણનું પરિણામ છે, અને તારી રાગ ઉપર દ્રષ્ટિ હોવાથી તને એકલો રાગ જ દેખાય છે કે અહીંયા તો પણ રાગ જ છે ને, રાગ જ છે ને, રાગ જ છે ને, ભાઈ એમ નથી જોવાનું. જ્ઞાન ગુણ પણ કામ કરે છે સમજણના રૂપમાં, રુચિ પણ કામ કરે છે મિથ્યાને યથાર્થ પ્રકારે મંદ કરવાના રૂપમાં. આ બે ગુણ પણ મુખ્ય કામ કરે છે કે નહીં? આત્માનો પ્રયત્ન પુરુષાર્થ વિરિગુણ પણ કામ કરે છે જ્ઞાન ને રુચિ ને અનુકૂળ થવામાં. આ ત્રણ ગુણ કામ કરે છે જેને યથાર્થતા કહેવામાં આવી છે. ભલે એને સમ્યક એવું નામ નથી આપ્યું, ભલે એને શુદ્ધતા એવું નામ નથી આપ્યું, પણ એને યથાર્થતા બરાબર છે, યથાર્થ છે, આત્માની રુચિ છે, આત્માર્થનું કાર્ય છે. આત્માર્થ આત્માર્થ આત્માનો અર્થ સર એવા પ્રકારનું કાર્ય છે એવા ઘણા વિશેષણ. આત્મામય પણ છે જીવનમાં આવ્યું એવું પણ નામ આપ્યું છે, ઘણા નામ આપ્યા છે. તો એ કઈ શુભ ભાવના નામ આપ્યા છે એમ નથી. અને જો એટલું લીધું છે કે જેટલું કારણ આપે તેટલું કાર્ય થાય જ. સમ્યક દર્શન પ્રત્યે આગળ વધવામાં, સમ્યક દર્શનની નજીક જવામાં, એટલે આત્માનુભવની નજીક જવામાં જેટલું એ પૂર્વે કારણ આપે છે એટલું એટલું કાર્ય થાય છે. બહુ એકદમ વૈજ્ઞાનિક વિષય છે. જેટલું કારણ આપે એટલું કાર્ય થાય થાય ને થાય જ. વળી આગળ કહે છે કે એની અંદર વેદના સહિતની ભાવના હોય. આ ભાવના શુભ ભાવ છે કે શુદ્ધ ભાવ છે? શુભ ભાવ છે, પણ એ કોરો શુભ ભાવ નથી. શુભ ભાવમાં લુખાશ પણ હોય છે અને વિનાશ પણ હોય છે. શુભ ભાવ યથાર્થતા સહિત પણ હોય છે અને અયથાર્થતા સહિત પણ હોય છે. સમજણ ભલે શાસ્ત્રને આગમને અનુકૂળ હોય તો પણ એ જ્ઞાનનો પર્યાય યથાર્થ પણ હોય છે અને એ શાસ્ત્રને અનુકૂળ એવો જ્ઞાનનો સમજણનો પર્યાય અયથાર્થ પણ હોય છે. આમ બધા પ્રકાર પહેલાય પડે છે એ વિષયનું ઘણું સ્પષ્ટીકરણ બેનશ્રીના વચનોમાં આવ્યું છે. એટલું મુમુક્ષુ જીવને ઘણું ઉપકારી ગણીને ગુરુદેવે એ વિષયમાં વારંવાર પ્રમોટ કર્યો. પોતાને હજી સમ્યક દર્શન પહેલા કઈ રીતે પમાય એ પ્રશ્ન નહોતો. પોતે તો પરમાગમમાંથી ઘણું પ્રાપ્ત કર્યું, પણ મુમુક્ષુ સમાજને અનુલક્ષીને એ બધો નિર્દેશ હતો. જુઓ આ કહીએ છીએ ત્યાં સુધી કહેતા કે આ બેનની વાણી કહો કે ભગવાનની વાણી કહો એમ કહેતા. શું કારણ છે પાછા? કે ખરેખર આત્માને હિત થાય એવા અને અનંત જન્મ મરણથી બચી જાય એવા અમૃતરૂપ વચનો કોઈ કુદરતી રીતે એમના પ્રવચનમાં નીકળેલા પુસ્તકારૂઢ થઈ ગયા. એવી ઘણી વાતો લીધી છે. એ 42માં છે. યથાર્થ રુચિ સહિતના એટલે મિથ્યાર્થ યથાર્થ યથાર્થ પ્રકારે મંદપણાને પામ્યું છે એવા એવા એ સહિતના શુભ ભાવો. શુભ ભાવમાં આત્રો પડ્યો, ઠીક પ્રકાર ફેર પડ્યો. શુભમાં ને શુભમાં પ્રકાર ફેર પડ્યો છે, બંને શુભ. જગતના જીવો શુભ ને અશુભમાં તો ભેદ પાડે જ છે, અહીંયા તો શુભમાં ને શુભમાં ભેદ પાડે છે. કે યથાર્થ રુચિ સહિતના શુભ ભાવો વૈરાગ્ય અને ઉપશમ રસથી તરબોળ હોય છે. કેટલા વિશેષણ દીધા છે તો શુભ ભાવ. શુભ ભાવ સાથે વૈરાગ્ય પણ અયથાર્થ પ્રકારે હોય શકે છે. શું કોઈ વૈરાગ હોય ત્યાં સામાન્ય પ્રકારે પરિણામ શુભ હોય છે? વૈરાગ્યના કાળમાં સામાન્ય પ્રકારે પરિણામ તો શુભ જ હોય છે. છતાં જેટલું વૈરાગ સાથેનું શુભ હોય તે બધું યથાર્થ છે એમ કઈ નથી. એવું બિલકુલ નથી. એટલે અહીંયા એક વિશેષ વાત લીધી કે એમાં જો આત્માની યથાર્થ રૂચિ હોય, એટલે આત્મ પ્રાપ્તિ નિજ લગ્ની હોય અને તે પ્રકારે વૈરાગમાં આવ્યો હોય જીવ, તો એના સ્વભાવમાં ઉપશમ રસ ઘણો હોય છે. જાણે કે ઉપશમ રસમાં ડૂબેલા પરિણામ જોઈને તરબોળ લીધા છે એ વગેરે શબ્દોથી એમાં લુખાશ નથી, ચંચળતા નથી, એ વાતનું સ્પષ્ટીકરણ કર્યું છે. ઘણી વાતો લીધી છે અહીંયા, જિજ્ઞાસા થી ઉપાડી છે. જિજ્ઞાસા છે એક મુમુક્ષુ જીવનની એવી ભૂમિકા છે કે જ્યાં એને કોઈ પણ નવી વાતનું ગ્રહણ કરવાનો જ્ઞાનમાં અથવા વિચારમાં અવકાશ હોય છે. એક જિજ્ઞાસા એવી ભૂમિકા છે. જિજ્ઞાસાના કાળમાં જ્ઞાનનો પર્યાય એવો છે કે કોઈ નવી વાતને ગ્રહણ કરવા તૈયાર છે, કેમ કે એના જ્ઞાનમાં એ વખતે સત્ય તે શું એમ ખાલી જગ્યા એને કરી છે. એક વખત ગુરુદેવના પ્રવચનમાં બહુ સારો વિષય આવ્યો હતો, આટલું જ વાક્ય હતું કે જિજ્ઞાસુ જીવે અથવા મુમુક્ષુ જીવે પોતાના વિચાર ક્ષેત્રમાં સત્ય શું છે તેના માટે હંમેશા એ વિચારની ભૂમિકામાં અવકાશ, ખાલી જગ્યા રાખવી જોઈએ. જ્યાં સુધી એને સત્ય સ્વરૂપનો અનુભવ ન થાય, સાક્ષાત પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી એની આ સ્થિતિ હોવી અનિવાર્ય છે. એના બદલે એમ જાણે કે હવે મારી બુદ્ધિમાં આ વાતનો સ્વીકાર ચોખ્ખો છે ને, હું માનું છું કે આમ જ આત્મા છે, આત્મા તો આવો જ છે, અને આટલા વર્ષથી સાંભળ્યા પછી કઈ આત્માનો નિર્ણય ન કર્યો હોય એ તો આબરૂ જાય એવો વિષય છે, ઇજ્જતનો સવાલ થઈ ગયો. આમાં તો આટલા વર્ષો સુધી ગુરુદેવ જેવા એ આત્મા સંભળાવ્યો અને મેં આત્માનો નિર્ણય કર્યો નથી, એમ હું કબૂલ કઈ રીતે કરું? આવો પ્રશ્ન ઉભો છે. ભાઈ, આત્મ પ્રાપ્તિ વિના ઇજ્જતનું છોગું બાંધવા જેવું નથી. કલગી બાંધે છે ને શોભાને, એમ કે આ કોઈ બુદ્ધિની લડાઈ નથી. ખૂબ બુદ્ધિ લડાવીએ, ખૂબ બુદ્ધિ લડાવીએ, ઘણી બુદ્ધિ લડાવીએ, એટલે એમાંથી આત્મા સમજાઈ જાય, એટલે બસ હવે વાંધો નથી. હવે પ્રયત્ન કરશું, એકાગ્રતાનો પ્રયત્ન કરશું. પહેલા સમજ્યા, હવે એકાગ્રતાનો પ્રયત્ન કરશું. પહેલા તો કંઈક સમજી લઉં, પ્રયત્ન પછી કરીશ, એ અભિપ્રાય એની અંદર ઊભો થઈ જાય છે. એ પણ અયથાર્થતાનું સૂચક લક્ષણ છે. એ પણ ખરેખર અયથાર્થતાનું સૂચક લક્ષણ છે કે પહેલા સમજું, પ્રયત્ન પછી કરીશ, પહેલા સમજું, પ્રયત્ન પછી કરીશ, એમ આવે છે. યથાર્થતામાં તો એમ આવે છે કે આ સમજો હવે એને અત્યારે હું કઈ રીતે એમાં લાગુ કરું, મારા પ્રયત્નોમાં એ કઈ રીતે હું લાગુ કરું. સમજવાના કાળમાં જ એને લાગુ કરવાના પ્રયાસમાં જે આવે છે થિયરી સમજવાની સાથે જ એ પ્રેક્ટિકલ કરવા તૈયાર થઈ જાય છે એ પણ વર્તમાન પાત્ર છે. આ વર્તમાન પાત્રનું લક્ષણ છે. ઘણી વાતો છે આ વિષયમાં, અનેક વાતો છે. અહીંયા તો એમ કહે છે કે પ્રયત્નની દિશા બીજી રીતે નથી જાય, જરા પણ ફેરફાર વાળી નથી જાય, તેના માટે તું સતની કોઈ અપૂર્વ અને ઊંડી જિજ્ઞાસા કરજે. તો તારી મતે સરળ અને સવળી થઈ આત્મામાં પ્રવેશી જશે. અને તો જે જ્ઞાન છે એમાં સરળતા રહેશે. અહીંયા પારમાર્થિક સરળતા લેવી છે. જે જ્ઞાન આત્માને વિષય કરવા માટે સીધું કામ કરે એને સરળ મતિ કહીએ. જે મતિ જ્ઞાન આત્માને વિષય કરવાને બદલે બીજા પદાર્થનો વિષય કરે એ અસરળ મતિ છે. એ સરળ મતિ નથી પણ અસરળ મતિ છે. આમ છે, પારમાર્થિક સરળતા લેવી છે. તો તારી મતિ સરળ થશે. કેમ સરળ થશે? કે જે જિજ્ઞાસાના વિષયભૂત આત્મતત્વ છે એ જ સીધું જ્ઞાનમાં આવશે. એટલે મતિને ક્યાં એ વિષયાંતર કરવાનો અવકાશ રહેતો નથી. જો કોઈ અપૂર્વ જિજ્ઞાસા ભૂમિકા છે અથવા કાળ છે કે મારું સત્ય સ્વરૂપ કેવું, ખરેખર મારો આત્મા કેવો, એવી જ તીવ્ર અપૂર્વ જિજ્ઞાસા છે, તો એ જીવનું મતિ જ્ઞાનનો લક્ષ્ય એક જ છે કે આ આત્માને જ જાણવો છે ને બીજું કાંઈ એને જાણવું નથી. તો એની મતિ અસરળ થઈને બીજા કોઈ અન્ય વિષયમાં વિષયાંતર કરતી નથી. તો તારી મતિ સરળ અને સવળી થઈ, બહુ પ્રેક્ટિકલ સાઈડ લીધી છે, સવળી થઈને ઊંધી ચાલ્યા વિના આત્મામાં પરણમી જશે. તારું મતિ જ્ઞાન છે એ આત્માકાર થઈ જશે. સતના સંસ્કાર ઊંડા નાખ્યા હશે તો છેવટે બીજી ગતિમાં પણ સત પ્રગટશે. આ વિષય જિજ્ઞાસાના સાથે મુદ્દામાં આવી ગયો છે. એ બહુ અનુભવ જ્ઞાનનો વિષય છે. આ પ્રશ્ન આપણે ત્યાં સમાજમાં ઘણી વાર પૂછાય છે કે એવું લાગે છે કે સમ્યક દર્શન કદાચ ન થાય, અપૂર્વ પુરુષાર્થ, અનંતો પુરુષાર્થ, એવું પુરુષાર્થ સુધી ન પહોંચાય આ ભાવ પર્યંતમાં, તો આત્માના સંસ્કાર પડ્યા હોય અને સંસ્કાર પાડ્યા હોય અથવા પાડીએ તો બીજા ભાવમાં તો સમ્યક દર્શન આદિની પ્રાપ્તિ ભવિષ્યમાં થાય. તો એવા સતના સંસ્કાર ક્યારે પડે? અહીંયા તો પ્રશ્ન એ ઉઠાવવો છે કે એવા સતના સંસ્કાર ક્યારે પડે કે ભલે આ ભાવમાં એને સમ્યક દર્શન ન થાય તો પછીના ભાવમાં થાય? આ પ્રશ્નનો આમાં ઉત્તર છે. એવો ઉત્તર છે આમાં કે સતના સંસ્કાર ઊંડી જિજ્ઞાસામાં પડે છે. અપૂર્વ જિજ્ઞાસામાં, ઊંડી જિજ્ઞાસાના કાળમાં એને આત્મા સાંધ્યો હોય, આત્મ પ્રત્યે ઘણી રૂચિના કાળમાં એને આત્મા સાંધ્યો હોય, અને એવા કાળમાં એને આત્મા રૂચ્યો હોય, સાંભળેલો ભાવ એને રૂચ્યો હોય, આત્મિક ભાવ એને રૂચ્યો હોય, તો એને સતના આત્માના સંસ્કાર પડી જાય છે. તેજ કાળે થવામાં આયુષનો એને પ્રયત્ન જે ગતિએ ચાલે છે એ પ્રયત્ન પરિપક્વતાએ પહોંચે એ પહેલા આયુષ પૂરું થવાનું હોય. આયુષ કર્મમાં તો કઈ ફેરફાર કરી શકાતો નથી કે અહીંયા સતની રૂચિ થઈને જિજ્ઞાસા થઈ માટે આયુષ લંબાવી દેવાનો હવે એ તો બની શકશે નહીં. અથવા એને સંસ્કાર પડે અને પ્રયત્ન જે ઉપડવો ઘટે એટલી ગતિએ જોરથી ન ઉપડે તો પણ એ જીવ સુપરિણામમાં અટકતો 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 આયુષને ખલાસ કરે છે. થોડી કોઈ નવા ભાવમાં એને એ સંસ્કારને વશ જાગૃતિ આવે છે અને ત્યાંથી અનુસંધાન એને આત્માનુભવનું થઈ જાય છે. અને એવું અનેક જીવોને માટે બનતું આવ્યું છે અને બનતું રહેશે. એવું પણ અનેક જીવોને બનતું આવ્યું છે અને બનતું રહેશે. જી હા, વિલાસ કહેવાય, ચોક્કસ વિલાસ છે. એને સત રૂચો અને પ્રયત્ન ન ઉપડ્યો તો જરૂર એ પ્રયત્નની મંદતા જ છે. પણ ભવાંતર થતા વળી પાછો એ લાઈન સાંધી લે છે અને સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. પણ એ જાણવાનો વિષય છે, તીવ્રતા મંદતા એ જાણવાનો વિષય છે. અનંતકાળમાં આ જીવ જો એકવાર સતની પ્રાપ્તિ કરે એનો અનંતકાળના દુઃખનો અને પરિભ્રમણનો નિવેડો આવે છે. એની પાસે કાળમાં એક ભાવ બે ભાવ થોડું જાજું તીવ્ર મંદી કોઈ ગણતરીનો વિષય નથી. કરે પ્રાપ્ત કરે છે એ મોટી વાત છે. એટલી મોટી વાત છે કે અહીંયા તીવ્રતા મંદતાને વિશેષતા આપવામાં આવતી નથી, એની મુખ્યતા જોવામાં આવતી નથી. આ સંસ્કારનો પ્રશ્ન આવે છે ને, એ જિજ્ઞાસાના કાળમાં સંસ્કાર પડે છે. જિજ્ઞાસા વિહીન પરિણામ થઈ ગયા હોય ત્યાં જીવ સંસ્કાર પડવાનો પણ અવકાશ રહેતો નથી. કોઈ એમ કહે કે અમે વારંવાર વાંચીએ અને વારંવાર સાંભળીએ માટે સંસ્કાર પડે કે ન પડે કે એ પ્રશ્ન ઉપસ્થિત થતો અનંત વાર કર્યું છે. અહીં તો એવા એવા કારણો લીએ છે આ બધા જે બોલી લીધા એવા કે જેણે પૂર્વે કર્યા નથી. સતની જિજ્ઞાસા ઉપલક ઉપલક અનેક વાર કરી છે પણ અપૂર્વ એવી સતની જિજ્ઞાસા એને કોઈ વાર પૂર્વે કરી નથી એટલે એને અપૂર્વ ગણવામાં આવે છે. એવી જિજ્ઞાસાના કાળમાં જો સતના ઊંડા સંસ્કાર નાખ્યા હશે તો છેવટે બીજી ગતિમાં પણ સત પ્રગટશે. આ એક વસ્તુ પરિણમનની એક સ્થિતિ છે એ બતાવી છે. માટે તીવ્ર જિજ્ઞાસામાં આવીને આ એની પૂર્વ શરત છે. તીવ્ર જિજ્ઞાસામાં રહીને સતના ઊંડા સંસ્કાર રેડ એમ કેમ છે તો એ પણ એક અંશે તારું કાર્ય છે. એ પણ એક અંશે તારું કાર્ય છે કેમ કે ભવિષ્યમાં તને સતની પ્રાપ્તિ થશે, પ્રણમી જઈશ એ મોટી વાત છે. એ 50 નંબર અંગો છે. 51 આકાશ પાતાળ ભલે એક થાય પણ ભાઈ તારા ધ્યેયને તું ચૂકીશ નહીં, તારા પ્રયત્નને છોડીશ નહીં. આકાશ પાતાળ ભલે એક થાય, એટલે છેલ્લામાં છેલ્લી હદની પ્રતિકૂળતા માટે તારી માનસિક ભૂમિકા તૈયાર થઈ હોવી જોઈએ. આમ કે છેલ્લી હદની આમાં લીધું છે ને, સમયસારમાં એક કળશ છે, યથમપી કથમપી મૃત્વા કૌતુહલીસન, કોઈ પણ પ્રકારે મરીને પણ તત્વનો કૌતુહલી થયો થકો, સીધો સંસ્કૃતનો અર્થ આટલો છે. કથમપી મૃત્વા તત્વ કૌતુહલીસન, કોઈ પણ પ્રકારે ગમે તેમ કરીને મરીને પણ, મરણ એટલે છેલ્લામાં છેલ્લું, મરણ થઈ જાય એ છેલ્લામાં છેલ્લી પ્રતિકૂળતા ગણે, પ્રાણ છૂટી જાય એવા પ્રસંગો હોય તો પણ તત્વની જિજ્ઞાસામાં કુતૂહલપૂર્વક થયો થકો, એમ લીધું. આકાશ પાતાળ ભલે એક થાય પણ ભાઈ તારા ધીરીને તું ચૂકીશ નહીં, તારું જે લક્ષ છે એને તું છોડીશ નહીં, તારા લક્ષમાંથી તું તારા આત્માને, તારા આત્મપ્રાપ્તિનું જે ધ્યેય છે, પરિપૂર્ણતાનું જે ધ્યેય છે એને તું છોડીશ નહીં, તારા પ્રયત્નને અને તત્સંબંધિત તારા પ્રયત્નને પણ તું છોડીશ નહીં. આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું. હવે ઉદયની અંદર તો અનેક વિવિધ પ્રકારના કાર્યો ચાલે છે, અનેક પ્રકારના પૂર્વ કર્મ અનુસાર ઉદય હોય છે. આવો ભાઈ, લાભ આપો, આવો. બેનશ્રીના વચના ચાલુ કર્યા છે. એકાવન નંબરમાં બોલ છે, 18મા. શું કહે છે કે આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું. હવે ઉદયમાં તો અનેક કાર્યો પૂર્વકર્મ અનુસાર ઉપસ્થિત થાય છે, અને એ બધા તો સંસાર સંબંધિત હોય છે, સંયોગ સંબંધિત હોય છે, શરીરથી માંડીને. તો આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું એમ લે છે, એનો અર્થ શું, એનું અર્થઘટન શું કરવું, કે દરેક કાર્યમાં તારા આત્માર્થનું જે લક્ષ છે એ તારું ખસવું જોઈએ નહીં. આ મુદ્દો છે. એક શ્રીમદ્જીમાં કેટલીક વાત આવે છે, ખાવું છે તો આત્માર્થે, સૂવું છે તો આત્માર્થે, ચાલવું છે તો આત્માર્થે, અરે રડવું છે તો પણ આત્માર્થે. કમાવું શબ્દ ત્યાં લીધું, કમાવું છે તો આત્માર્થે, એવા બધા બોલાવે. એનો અર્થ શું થાય છે કે ચાલવું, ચાલવું, બોલવું, કમાવું, એ વગેરે અનેક પ્રકારના જે ઉદયિક કાર્યો છે જેમાં આત્માના ઉદય ભાવો સંલગ્ન છે, જોડાયેલા છે, એવા ભાવોમાં પણ આત્માર્થી જીવ એના આત્માર્થને વિસરતો નથી. એમ લીધું છે. ધ્યેયભૂત વિષય, ધ્યેયનો અર્થ જ એ થાય છે, લીધું ને, તારા ધ્યેયને તું ચૂકીશ નહીં. આ તો મુમુક્ષુને શિખામણ છે ને, કે તારા ધ્યેયને તું ચૂકીશ નહીં, એનો અર્થ એ થાય છે કે ધ્યેય છે એ ચૂકવાનો વિષય નથી, જે સતત ધ્યાનમાં રહે તેને ધ્યેય કહીએ. ધ્યેય કોને કહીએ? કે જે સતત ધ્યાનમાં રહે તેને ધ્યેય કહીએ. એક વેપારી વેપાર કરે છે, અનેક વિધ પ્રવૃત્તિ કરે છે, અથવા કોઈ ઉદ્યોગ કરે છે, લઈથી એમાં વધારે પ્રયોજન છે. કારખાનાનું મકાન બાંધવું, મશીનરી લાવવી, ત્યાંથી માંડીને કાચા માલની પાકા માલની વ્યવસ્થા કરવી, ખરીદવું, વેચાણ કરવું, આર્થિક વ્યવસ્થા રાખવી, હિસાબ કિતાબની એકાઉન્ટની વ્યવસ્થા રાખવી, પણ એનું ધ્યેય સંગ એક છે. પ્રવૃત્તિની વિધવિધતામાં ધ્યેયની વિધવિધતા નથી થતી. પ્રવૃત્તિની વિધવિધતા અનેક પ્રકારે છે, ધ્યેય એમાં એક જ પ્રકારે છે. ધ્યેયમાં બે પ્રકાર આવી શકતા નથી. સ્વયંપણે સર્વ પ્રકારના પરિણામમાં એક આર્થિક પ્રયોજન સરે, જે ધનાર્થીપણું છે એ ક્યારે છૂટ્યું છે? ચાલો, જેટલા કોઈ પ્રકાર પરિણામમાં થયા એમાં ધનાર્થીપણું ક્યારે છૂટ્યું છે? કે ક્યાંય ધનાર્થીપણું એનું છૂટતું નથી. તર્ક એ થઈ શકે કે એ તો બધા ધનને મેળવવા સંબંધીના પ્રકારના પરિણામ લીધા, પણ અહીંયા તો એવા પરિણામ છે કે જે રાગ દ્વેષ મોહ વાળા સંસાર સંબંધીના પરિણામ છે. કહે છે કે એનાથી ધ્યેયનું લક્ષ નિરપેક્ષ છે. ધ્યેય એટલે ધ્યેય, ગમે તે પ્રકારના ઉદયના પરિણામ આવે તો પણ જેને પોતાનું ધ્યેય, એકવાર ધ્યેયપણે ધ્યેયના સ્થાનમાં આવી ગયું, એને ચૂકવાનો પ્રશ્ન રહેતો નથી. તારા પ્રયત્નને છોડીશ નહીં, આત્માર્થને પોષણ મળે તે કરવું, એ સર્વ કાર્યોમાં આત્માર્થના પોષણની મુખ્યતાનું લક્ષ્ય હોવાથી બીજી બધી ગૌણતા સહજ થવાનો પ્રકાર ત્યાં બને છે. મુખ્ય ગૌણ છે એ તો કોઈ પણ છદ્મસ્થના પરિણમનનો પ્રકાર છે. એમાં એક આત્માર્થની જ મુખ્યતા રહેવી ને સર્વ પ્રકારના પરિણામની ગૌણતા થવી, એક પ્રકાર મુમુક્ષુના જીવનમાં એક ઊભો થઈ જાય છે, એનો અહીંયા બેનશ્રી નિર્દેશ કર્યો. જે ધ્યેય ચડ્યો, જે ધ્યેય તું આગળ વધી રહ્યો છું, ચડ્યો એટલે જે ધ્યેયમાં તું આગળ વધી રહ્યો છું તે પૂર્ણ કરજે. શિખામણ રૂપે છે તે પૂર્ણ કરજે, જરૂર સિદ્ધિ થશે, તને અવશ્ય સિદ્ધિ થશે. થશે ને થશે જ. આ વચનામૃતોમાં અનેક જગ્યાએ એ વાત લીધી છે કે તને માર્ગ મળશે જ, માર્ગ મળ્યા વિના રહે નહીં. 48માં વચન છે ને છેલ્લે ઉપરમાં છે, તારી મતી સરળ થઈને આત્મામાં પરિણમી જશે અનેક રીતે. તને થશે યા નહીં થાય કથનચિત અહીંયા કોઈ વાત લીધી નથી. પોતાના સ્વયંના અનુભવથી જે રીતે પોતે માર્ગમાં આગળ વધ્યા છે અને જે રીતે પોતે આત્મપ્રાપ્તિ કરી છે અને જે જે પ્રકાર પરિણામના ભજા છે, એ બધા પ્રકાર જાણે કઈ દેખાડ્યા. વર્તમાનના જીવો નસીબદાર છે કે એવી અનુભવ સિદ્ધ વાત એમને તૈયાર મળી. બધાને મળે છે આવું કઈ એવું છે. અથવા એમને કેટલી તૈયાર મળી હતી એમ વિચાર કરીએ તો આટલી વાતો એમને તૈયાર નહોતી મળી. નાની ઉંમરમાં 18 વર્ષની ઉંમરમાં એટલે શું પ્રાપ્ત કર્યું, એ ઉંમરમાં તો આટલો પરિચય, આટલા ખુલાસા, એ ગુરુદેવના વચનોમાં પણ આત્મ સ્પષ્ટીકરણ જે છે એ તો એ કાળમાં આવતું નથી. અને થોડો અલ્પ પરિચય છતાં એવી કોઈ પોતાની વિશિષ્ટ યોગ્યતા કે જે કહેવા ધારે છે આત્માને કહેવા ધારે છે એવો એ અંતર્મુખનો માર્ગ એની વિધિ એ સ્વયં પોતે મેળવી શકે છે. ઘણું કહે તો મળે અને ઓછું કહે તો ન મળે એ પ્રશ્ન નથી. ઘણું કહે તો એ એટલી અનુકૂળતા છે, સમજવા વાળા માટે એટલી અનુકૂળતા છે, પણ યોગ્યતા છે એ કોઈ નિમિત્તને રાહ જોવા માટે રોકાતી નથી. યોગ્યતા છે એ તો સ્વયં ઉપાદાન છે ને, એ કોઈ નિમિત્તની રાહ જોવા માટે રોકાતી નથી. ઊંડી જિજ્ઞાસા, ઊંડી જિજ્ઞાસાના અપૂર્વ જિજ્ઞાસા એટલી જ રુચિ, એ બધા શબ્દો જે પોતે વાપરે છે એ બધા પોતાના પરિણમનના અનુભવના લીધેલા છે. અને એથી એ ખાતરી આપે છે કે આમ થાય તો એને જરૂર પ્રાપ્તિ થાય, અને પ્રાપ્તિ થયા વિના માર્ગ મળ્યા વિના એ નહીં, એ પોતાના અનુભવથી ગેરંટી આપે. કેમ કે જેને માર્ગની પ્રાપ્તિ જે પ્રકારે થઈ છે એમાં એને ત્રણેય કાળ દેખાય છે કે આત્મ પ્રાપ્તિમાં આ પ્રકાર જીવોને આવે અને કોઈ કાળે એનું ફળ ન મળે એવું બને નહીં. એટલે એક બોલી બોલું તો કે 14 બ્રહ્માંડને ફરવું પડે જો એને ભાવના ચૈતન્યમાંથી ઉપજેલી હોય, એમ શુભરાગની પ્રધાનતાવાળી ભાવના ન લીધી. મિત્ર એ પ્રશ્ન કરી શકે, 21 નંબરનો બોલું છું, અહીંયા કોઈ પ્રશ્ન કરે કે ચૈતન્ય ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના એટલે કે રાગ દ્વેષમાંથી નહીં ઉગેલી ભાવના, એ તો સ્પષ્ટ જ કર્યું છે પોતે. એવી યથાર્થ ભાવના હોય, યથાર્થ શબ્દ અહીંયા વાપર્યો છે, ભાવના પણ યથાર્થ લીધી છે. ઉપલક ઉપલક ભાવનાવાળા તો અનેક જીવો હોય છે, પણ એ કાંઈ બધાને યથાર્થ ભાવના છે એમ કહી શકાય નહીં. તો એવી યથાર્થ નામ ચોક્કસ ભાવનાનો એક પ્રકાર લીધો છે કે જે ફળે છૂટકે, ફળે જ છૂટકો, ન ફળે તો જગતને અને 14 બ્રહ્માંડને ફૂરવું પડે, એટલી વાત લીધી છે, એટલી ચોક્કસ વાતો લીધી છે. એ પોતાના અનુભવની દ્રઢતા બતાવે છે, આમ જ થાય ને બીજી રીતે થઈ શકે નહીં. પ્રશ્ન ઉઠાયો તો પાછી બધા શુભભાવ છે ને, પછી તો સમ્યક દર્શન પહેલા તો શુદ્ધતા પ્રગટી નથી, અને એ પહેલા તો બધા શુભ પરિણામ આવે છે, તો આ તો બધા શુભ ભાવમાં જ છે, શુદ્ધથી કઈ શુદ્ધતા પ્રગટતી નથી. એ વાત પણ જગ જાહેર સ્પષ્ટ છે ત્યાં ભાઈ કહે છે કે રાગ છે એ તો એકલા ચારિત્ર ગુણનું પરિણામ છે, એનો દર્શન ગુણ એ વખતે પરિણમનમાં કયા પ્રકારે એને કાર્ય કર્યું, એના જ્ઞાન ગુણે પરિણમનમાં કયા પ્રકારે કાર્ય કર્યું, એના પુરુષાર્થ વીર્ય ગુણે એમાં કયા પ્રકારે કાર્ય કર્યું, એ વગેરે પ્રકાર, પણ આની અંદર સાથે સાથે સ્વભાવ સહિત જોઈને એને કોઈ ચોક્કસ ખાસ વાદ ગણીને એને યથાર્થતા એવું નામ આપવામાં આવે છે. યથાર્થ શબ્દ લઈએ છીએ જ્યાં ત્યાં, એનો પ્રયત્ન બરાબર છે એમ લીધું ને. જો જિજ્ઞાસા ઊંડી કર તો તારો પ્રયત્ન બરાબર ચાલશે, બરાબર યથાર્થતાનું સૂચક છે. પ્રયત્ન તો દરેક જીવ કરે છે, પણ યથાર્થ અને અયથાર્થનો જ મોટો પ્રશ્ન છે. અયથાર્થ પ્રયત્ન વાળાનો લાઈન બધી ઊંધી ચાલે છે, બીજી દિશામાં ચાલે છે, એ એમ તો થઈ શકતો નથી. જ્યાં શાસ્ત્રમાં પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે દ્રવ્યની મણીનો, એની પાછળ કહેવા શું માગે છે? એણે અંગ પૂર્વોનું અધ્યયન કર્યું નથી? શું એને અંગ પૂર્વનું અધ્યયન કર્યું છે? એણે કષાયનું મંદતા નથી કરી? શું કે એ તો એણે મુનિ પણ આ યોગ્ય મન વચન કાયાના સંયમ પૂર્વકની કષાયની મંદતા કરી છે. હવે આટલો જ્ઞાનનો પર્યાય અંગ પૂર્વને સમજવા, અને તે પણ શાસ્ત્રથી પ્રતિકૂળ જતા નથી, બુદ્ધિગમ્ય રીતે ઉઘાડમાં કોઈ શાસ્ત્રથી એ પ્રતિકૂળ જાય છે કે પ્રતિકૂળ પ્રરૂપણા કરે છે, નિરૂપણ કરે છે, એ તો વસ્તુની સ્થિતિ એની પાસે નથી. હવે શું બાકી રહે છે એટલો સવાલ છે, કે એની યથાર્થતા બાકી રહે છે, બીજું કાંઈ બાકી રહેતું એ વિષય. યથાર્થતાનો વિષય શું હોય શકે એનું અનેક વિવિધ પ્રકારે નિરૂપણ આ ગ્રંથમાં બેનશ્રીના વચનો દ્વારા બારે. એટલે એ કહ્યું કે તારા પ્રયત્નને છોડીશ નહીં, એ લગ્ની લેવી છે. જેને સતતપણે ધ્યેય પ્રત્યે પરિણામ ધ્યેયને ચૂક્યા વિના અને પ્રત્યેક ઉદયના કાર્યમાં પણ આત્માર્થને જ પોષણ મળે એ પ્રકારના પરિણામ થયા કરે, કોઈ આગળ વધીને અવશ્ય સિદ્ધિને એટલે અનુભવને પ્રાપ્ત કરે. એકાવન બાવન. શરીર શરીરનું કાર્ય કરે છે, આત્મા આત્માનું કાર્ય કરે છે, બંને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે. તેમાં આ શરીર આદિ મારા એમ માની સુખ દુઃખ ન કર અને જ્ઞાતા થઈ જા. શું એ સીધી વાત લીધી છે? આમાં એક બહુ ટૂંકી રીતે એક સીધી વાત લીધી છે કે અનેક પ્રકારે જે કાંઈ આ બધી વાતો આવે છે એમાં કોઈ ગૂંચવાડામાં ન પડવું હોય તો આ એક સીધી લાઈન બતાવીએ છીએ એમ કહીને આ વાત. શરીર શરીરનું કાર્ય કરે છે, શરીર સંયોગ રૂપ છે. શરીરથી માંડીને જેટલા કોઈ સંયોગો છે એ બધા સંયોગોમાં પ્રત્યેક પરમાણુ પ્રત્યેક જીવો સ્વતંત્ર રીતે પોતપોતાનું કાર્ય પોતાના સ્વકાળની દશા અનુસાર યોગ્યતા અનુસાર કરી જ રહ્યા છે. હવે જે કાર્ય સ્વયં કરી રહ્યા છે બીજા તત્વો જગતમાં, એ કાર્ય ભલે કરી રહ્યા નથી તને એનાથી સુખ, નથી તને એનાથી દુઃખ. એક તો એની સાથેનું કોઈ પ્રયોજનભૂત સંબંધ રહેતો નથી. મુદ્દાની વાત આ છે, જો કોઈ જીવ એમ વિચારે કે જે કોઈ શરીરથી માંડીને બીજા પદાર્થો જે કાંઈ કાર્ય કરી રહ્યા છે એથી મારા સુખ દુઃખનો સવાલ ઊભો થાય છે. એ જીવ તો જ્ઞાતા રહી શકવાના પ્રયત્નમાં આવી શકે નહીં. મુદ્દો શું લેવો છે કે પ્રત્યેક કાળે આટલો બધો આજે જેટલો તત્વજ્ઞાનનો વિષય તો ઘણા વિચાર વાળો છે અને ઘણો સમય લે છે એવો છે, તો શું આ બધું કામ કરતી વખતે આટલા બધા વિચારો કરવા પડતા હશે કે આવું બધું ઊંડું ઉતરવામાં કામ બધું, કે સીધી વાત આ છે એવું કામ કોઈ ઘૂંચવાડા વાળું છે અને સીધું કામ એ છે કે તું કોઈ પણ પ્રસંગે અંતર સાવધાન થઈને જ્ઞાતા દ્રષ્ટા રહે તો વાત પૂરી છે. કેમ કેમ જ્ઞાતા દ્રષ્ટા રહે? કે શરીરનું કાર્ય શરીર કરે છે, સંયોગોનું કાર્ય શરીર સંયોગો કરે છે, આત્માનું કાર્ય પણ સ્વતંત્રપણે કરે છે, કોઈ સંયોગને લઈને મારું કાર્ય થાય છે, શાસ્ત્રને લઈને જ્ઞાન થાય છે એ પ્રશ્ન પણ છે. અથવા એ બીજો દ્રષ્ટિપાત કરીએ કે જ્ઞાની શું કરે છે? હૃદયમાં પ્રવર્તે આ તે બીજું બધું ઘણું જોવાય છે. જ્ઞાની શું કરે છે? કે બસ શરીરનું કાર્ય કરે છે, સંયોગનું કાર્ય કરે છે અને જ્ઞાની જ્ઞાતા રહે છે. આ એક જ્ઞાનીએ મોક્ષ માર્ગમાં પકડી લીધેલો ધંધો છે. શું ધંધો કરવો? શશીભાઈ શું ધંધો કરવો? લાકડાનો કરવો? જ્ઞાતા દ્રષ્ટા, જ્ઞાતા દ્રષ્ટા રહેવું આ એક જ પ્રકાર છે. અંતર સાવધાનીથી માત્ર જ્ઞાતા છો એમ જ્યાં આવ્યો એટલે ઉદયના કોઈ લગવાડ એને સ્પર્શતા નથી, અને જ્યાં એ અંતર સાવધાની ચૂકેલો જીવ છે એને ઉદયનો લગવાડ એટલો ઘેરી વળે છે કે એ આત્મા ઔદયિક ભાવમાં ડૂબેલો ને તરબોળો જ રહે છે, ત્યાંથી નિવૃત્ત થઈ શકતો નથી.